તારીખ 5-8-1998 આ દિવસે એન્ટવર્પમાં થયેલ તત્વ ચર્ચા
સતત કરો અવલોકન, પણ એ દ્રઢ મુમુક્ષુતા આવ્યા વિના સતત અવલોકન ચાલશે ને? હા, તો મૂંઝવણ વખતે તો ખાસ થવું જ જોઈએ, નહીતર તો મૂંઝવણ તમને ક્યાં લઈ જાય, ક્યાંય ના ક્યાંય લઈ જાય, દુઃખી કરી નાખે. એટલે એ વખતે તો જાગૃતિ આવવી જ જોઈએ. જી, ક્રોધ કેવી રીતે અટકે? આમ તો યથાર્થ જ્ઞાન છે એ જ બધા જ દોષોને નિર્મૂળ કરવાનો ઉપાય છે. ક્રોધ થાય છે એ અજ્ઞાનને કારણે થાય છે. યથાર્થ જ્ઞાનમાં અજ્ઞાન સમજાય છે કે અજ્ઞાન એટલે શું, ભૂલ શું. તો ક્રોધ સામાન્ય રીતે શું થાય છે, પોતે ઈચ્છે એ પ્રમાણે ન થાય બારે પરિસ્થિતિમાં, એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. પોતાની ઈચ્છા પ્રમાણે, પોતાના વિકલ્પ પ્રમાણે ન બને એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. હવે જ્ઞાનમાં શું છે કે કોઈ જરૂરી નથી કે પોતાની ઈચ્છા પ્રમાણે બીજા પદાર્થોનું પરિણમન થાય, કેમ કે પરમાણુ પણ સ્વતંત્ર છે અને બીજા જીવો પણ સ્વતંત્ર છે. એક વાળ ધોળો થાય છે એને કાળો મૂળમાંથી નથી લાવી શકાતો. કોઈ અધિકાર નથી, આપણા શરીર ઉપર પણ આપણો અધિકાર નથી. તબિયત ગમે ત્યારે બગડી શકે છે. એક પરમાણુ ઉપર જ્યારે આ પરમાણુ ઉપર અધિકાર નથી તો દૂરવર્તી બીજા પરમાણુ ઉપર આપણો અધિકાર ક્યાંથી હોય? એમ બીજા જીવો છે એના ઉપર પણ આપણો અધિકાર ક્યાંથી હોય? એ પણ સ્વતંત્ર છે. મૂળ સ્વરૂપે તો બધાય પરમાત્મા છે. આત્મા બધા મૂળ સ્વરૂપે પરમાત્મા છે. આપણો અધિકાર કેવી રીતે આપણે જમાવીએ છીએ કે આ મારા અંડર મારીએ, મારી ઈચ્છા પ્રમાણે ચાલે, એ શક્ય જ નથી. જે ઇમ્પોસિબલ છે એને પોસિબલ કરવા જાય છે અને એ પ્રમાણે નથી થતું એટલે ક્રોધ ઉત્પન્ન થાય છે. જો જ્ઞાન બરાબર થાય પદાર્થોની સ્વતંત્રતાનો તો ક્રોધ થવાનો અવકાશ નથી. એટલે બધા જ ક્રોધથી માંડીને તમામ પ્રકારના દોષોને નિર્મૂળ કરવાનું સાધન એક સાચું જ્ઞાન છે, આત્મજ્ઞાન છે. સાચું જ્ઞાન કયો, સમ્યક જ્ઞાન કયો, આત્મજ્ઞાન કયો? સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાનો એક ઉપાય માત્ર આત્મજ્ઞાન કરવું તે છે. 568 અને 569માં આ સિદ્ધાંત કૃપાળદેવે મૂક્યો છે.
એવી નાની ભૂમિકા હોય છે કે જેના અંદર આમ સહજ રીતે આવી જાય,
બરાબર. હવે એમાં શું છે કે કોઈ પણ પરિણામની શક્તિ, બળ, તાકાત જે કઈ કયો તે પરિણામના રસમાં છે. જેટલા રસથી તમને પરિણામ આવે એટલું એ બળવાન છે. પછી ક્રોધ હોય, માન હોય, માયા હોય, જે કઈ હોય, મુમુક્ષુની ભૂમિકામાં એ રસ તોડવાનો પ્રયત્ન ચાલે છે. એમાં અવલોકન એ મુખ્ય સાધન છે. એટલે એને પહેલા નબળા પાડો, જે કાંઈ દોષ છે એને પહેલા નબળા પાડો યથાર્થ પ્રકારે અથવા યોજનાબદ્ધ રીતે, વ્યવસ્થિત રીતે કામ કરો અને નબળા પાડો, પછી એ જશે. સિદ્ધો કોઈ દિવસ રાગ ન જાય. જ્ઞાની છે, કૃપાળુ દેવ જ્ઞાની થયા તો કઈ રાગ બધો નહોતો ચાલ્યો ગયો. એ ગ્રસ્ત હતા, વેપાર પણ કરતા હતા, ઘર સંસાર પણ ચલાવતા હતા, એમને પણ પત્ની પુત્રો પુત્રી બધા હતા. હતા છતાં રાગની રુચિ નહોતી, રાગનો રસ નહોતો. એમણે મુમુક્ષુની ભૂમિકામાં તોડી નાખેલો. જ્ઞાન દશામાં તો તૂટી ગયો હોય છે. એટલે પહેલા રાગની રુચિ ને રાગનો રસ જાય છે, પછી રાગ ક્રમશઃ તૂટવાનો ક્રમ શરૂ થાય છે. અને એની પણ યોજના છે, એનું એ યોજનાનું નામ જ ગુણસ્થાન છે. કે ચોથા ગુણ સ્થાને આટલો જાય, પાંચમા ગુણ સ્થાને આટલો જાય, છઠ્ઠા સાતમા ગુણ સ્થાને આટલો જાય, એ પણ વ્યવસ્થિત છે વાત. જેમ કોઈ પણ કામની વ્યવસ્થા હોય છે એમ આખો સંસાર પૂરેપૂરો નાશ કરીને પરમાનંદની પ્રાપ્તિ કરવાની પણ એક સુવ્યવસ્થા ઘડેલી છે અથવા અનુભવેલી તીર્થંકરોએ જ્ઞાનીઓએ જાહેર કરેલી છે, એ યોજના ઉપર ચાલ્યા જવાનું છે આપણે, તો કામ વ્યવસ્થિત થાય અને એ સાથ બરાબર થાય. એટલે એ રીતે આપણે ફોલોઅપ થવું જોઈએ કે આમાં યોજના શું છે. મોટા ભાગે ધર્મના ક્ષેત્રમાં આવેલા કોઈ ક્રમનો ને યોજનાનો વિચાર જ નથી કરતા, અને તત્વજ્ઞાનની વાતો અને ત્યાગની વાતો ચાલ્યા જ કરે છે. જ્યાં જે
સ્થાનક જે આગળ તમે વધો છો એના અંદર એક્ચ્યુઅલી આ બધા જે લેવલ છે તમારા માન માયા લોભ એ બધા ધીરે ધીરે ઓછા
તૂટતા જાય છે.
એ જ ગુણ સ્થાનકની
હા યોજના છે. એ મોક્ષ માર્ગમાં છે. મોક્ષ માર્ગની પહેલાની ભૂમિકામાં પણ 14 સ્ટેજ છે. અમે આમ મોક્ષ તારણ ક્રમમાં એ વાત લીધી છે. 14 સ્ટેજ છે. જેમ 14 ગુણસ્થાન છે એમ 14 સ્ટેજ લીધા છે. એ 14 સ્ટેજમાં તમે જેમ જેમ આગળ વધો એમ તમારા ક્રોધ માન માયા લોભ છે એ પાતળા પડતા જાય, ફિક્કા પડતા જાય, રસ તૂટતો જાય. એવી રીતે વ્યવસ્થિત રીતે કામ થાય છે. સીધો કોઈ એનો નાશ કરી શકે. કોઈ એમ કે મારે ક્રોધ કાલથી કરવો જ નથી, બીજી મિનિટે આવે એને ખબર ન રહીએ, આવી ગયા પછી જ ખબર પડે એને. કેમ કે એવી રીતે કામ બનતું નથી, થઈ શકતું નથી. કામ તો કામની રીતે જ થાય. દરેક કામમાં એવું છે, કામ કામની રીતે થાય. એમ આની પણ આખો સંસાર નિર્મૂળ કરવાની એક વ્યવસ્થિત પરિસ્થિતિ યોજના છે, એને આપણે બરાબર ફોલોઅપ કરવું જોઈએ. એ અનુભવીને કહી છે એમણે. એટલે અનુભવ જ્ઞાન છે એ વિષયનું. એમની પાસે અનુભવ સિદ્ધ થયેલી વાતો છે એ બધી, એને આપણે પ્રેક્ટિકલી એડોપ્ટ કરવી જોઈએ.
જ્યાં સુધી મારી એ પાત્રતા હોય નહીં અને હું ધ્યાન કરવા બેસું તો એ બી
ખોટું જ છે ને એમાંથી નુકસાન જ થાય.
હા,
કૃપાળુદેવ કેટલાય પત્રોમાં જવાબ નથી દેતા, એનું શું કારણ છે કે અત્યારે આ પ્રશ્ન તમે ઉપશમ કરો, અમે કહીએ તે તમે વિચારો. કેમ કે એને જાણપણું કરવું છે. આપણે સત્સંગમાં શું છે, ગમે તે પ્રશ્ન આપણે ઉઠાવી લઈએ છીએ અને એનું સમાધાન ઈચ્છીએ છીએ, એવું ન હોય. પોતાને કેવી રીતે શરૂઆત કરવી એ સમજવું જોઈએ, પોતાનું પ્રયોજન શું છે એ સમજવું જોઈએ, અને પ્રયોજનને અનુસરીને જ પ્રશ્નો થવા જોઈએ. અપ્રયોજનભૂત વાતોમાં જવાથી ફાયદો નથી, નુકસાન છે. અત્યારે છે, આજના વૈજ્ઞાનિકો એમ કે છે કે ભાઈ અમે ચંદ્ર ઉપર જઈ આવ્યા અને ત્યાંથી પૃથ્વીના ફોટા પાડ્યા. આપણું શાસ્ત્ર એમ કે છે કે અત્યારે કોઈ ચંદ્ર ઉપર ન જઈ શકે. હવે કોણ સાચું? હા, તો આપણા માટે એ પ્રયોજનભૂત નથી. કોણ સાચું એ આપણા માટે પ્રયોજનભૂત નથી. જે હોય તે આપણા સુખ દુઃખ સાથે એનો મતલબ નથી. આપણા સુખ દુઃખ સાથે આપણો મતલબ આપણા પરિણામોનો છે. આપણને પરિણામમાં દુઃખ થાય છે, પરિણામમાં સુખ થાય છે. એનું વિજ્ઞાન શું છે, એનું સાયન્સ શું છે, અને એને એમાં કેવી રીતે આપણે સાયન્ટિફિકલી પ્રોસીડ થવું એ આપણે વિચારવાનું ને જોવાનું છે. બાકી તો એવી હજારો વાતો છે, આપણે શું કામને, એથી કંઈ આપણને ફાયદો નથી થવાનો. એ સાચી જાણો તો ફાયદો નથી ને ખોટી જાણો તો ફાયદો નથી. એનાથી કોઈ નફો નુકસાન નથી.
ઇગતપુરી
બરાબર. વગર પાત્રતા એ પહોંચી જા,
પાત્રતાની કોઈ જરૂરત જ નથી. પણ ચોક્કસ પાત્રતા વગર જવાથી લાભ
થતો જ નથી. એવો એક પ્રસંગ બન્યો હતો, હું આપને કહું. મુંબઈની અંદર પાર્લાની અંદર જે આપણો સત્સંગ થાય છે કૃપાળુદેવના મંડળથી, સત્સંગ મંડળના નામથી, એના મુખ્ય સંચાલક મહેન્દ્રભાઈ કરીને છે, તો એ વિપશ્યનામાં એક બે વખત જઈ આવેલા, પણ પછી અંદર થોડા મૂંઝાયેલા થોડા. પછી અમે પાંચેક દિવસની ત્યાં શિબિર એમણે ગોઠવી હતી, એટલે પાંચેક દિવસ પ્રવચનો એમને સાંભળ્યા પછી એમને એમ થયું કે કાંઈક વાત તો બીજી રીતે છે. એટલે મને કે જરા એકાંતમાં બેસીને મારે થોડું પર્સનલ વાત કરવી છે. બોલો. મને કે હું વિપશ્યનામાં જઈ આવ્યો છું, આપણા બે સાધુ મહારાજો પણ જઈ આવ્યા છે, પણ એ લોકો પ્રવૃત્તિ ન કરી શકે એટલે વિપશ્યનાની બુક ચોપડીઓ પણ મારા નામે છપાવી છે, ચોપડીઓ પણ બતાવી, પણ એમના કહેવાથી મેં છપાવી છે. તો આ વાત માટે તમારો શું અભિપ્રાય છે? એટલે મેં એમને 466 નંબરનો પત્ર વંચાવ્યો. 466 પત્રની અંદર કૃપાલદેવે સ્પષ્ટ કહ્યું છે, મને તમે તો બધાએ ખૂબ વાંચેલું છે, તો જીવ પોતાની કલ્પનાથી કલ્પે કે ધ્યાનથી કલ્યાણ થાય કે સમાધિથી કે યોગથી કે આવા આવા પ્રકારથી, પણ તેથી જીવનું કાંઈ કલ્યાણ થાય નહીં. સાફ કહી દીધું છે, જીવનું કલ્યાણ થવું તો નાની પુરુષના લક્ષમાં હોય છે, એટલે એની યોજનામાં છે એ વાત, અને તે પરમ સત્સંગે કરીને સમજી શકાય છે જ્ઞાની પુરુષના પ્રત્યક્ષ સત્સંગથી. માટે તેવા વિકલ્પ કરવા મૂકી દેવા. ચોખ્ખું લખ્યું છે તો કે બરાબર, કેમ ધ્યાન નથી ગયું? આત્મલક્ષી સ્વાધ્યાય કરતા હો તો તરત ધ્યાન જવું જોઈએ કે આ મારી ભૂલ છે, મારી ભૂલ મને પકડાવી જોઈએ. એનું નામ આત્મલક્ષી સ્વાધ્યાય છે. જો પોતાની ભૂલ વાંચવા છતાં ન પકડાય તો સમજવું કે આત્મલક્ષી સ્વાધ્યાય નથી કરતો એ. અચ્છા, 195 ના મથાળામાં એમણે શું કીધું કે માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે, માર્ગ એટલે ઉપાય, આત્મકલ્યાણનો ઉપાય એને માર્ગ કહે છે. માર્ગની ઈચ્છા જેને ઉત્પન્ન થઈ છે તેણે બધા વિકલ્પો મૂકી દઈને આત્મકલ્યાણ કરવાના સાધન સંબંધીના બધા વિકલ્પો છોડી દઈને એક વિકલ્પ ફરી ફરી સ્મરણ કરવો અવશ્યનો છે. પછી ઇન્વર્ટેડ કોમામાં એ વાત લખી છે કે અનંતકાળથી જીવનું પરિભ્રમણ થવા છતાં તેની નિવૃત્તિ કાં થતી નથી અને તે શું કરવાથી થાય. આ વાક્યમાં અનંત અર્થ સમાયેલો છે. તેની ચિંતના કર્યા વિના, તેને માટે દ્રઢ થઈ જુર્યા વિના માર્ગની દિશાનું અલ્પ પણ ભાન થતું નથી. પૂર્વે કોઈને થયું નથી અને ભવિષ્યમાં કોઈને નહીં થશે. અમે તો એમ અમારા અનુભવથી જાણ્યું છે. માટે તમારે સઘળાએ એ જ શોધવાનું છે કે આ ચિંતના કેમ થાય. ત્યાર પછી બીજું શું જાણવું કે શું કરવું તે જણાય છે, એ પહેલાં કોઈને સૂઝ આવતી નથી. આટલું બધું ચોખ્ખું આ પત્રમાં લખ્યું છે કે બધા વિકલ્પો મૂકી દેવાના છે તમારે. એના બદલે સ્વચ્છંદે કોઈ પ્રવૃત્તિ કરે ધ્યાનની કે વાંચનની તો નુકસાન જ થાય, બીજું કાંઈ ન થાય. માંદો માણસ છે એ ચાર શેર ઘી પાયેલો મેસૂબ ખાય, ટાઇફોઇડમાંથી ઊભો થયો હોય અને નબળો પડી ગયો હોય, અશક્તિ આવી ગયો હોય, એને મેસૂબ ખવડાવે એટલે મરી જાય, બીજું કાંઈ ન થાય. સીધો ટાઇફોઇડનો જ ઉથલો મારે બીજા ઉથલામાં વિયો જાય. એને મગનું પાણી દેવું પડે. એમ પાત્રતા વિના તમે ઊંચું ગ્રંથ લ્યો કે ઊંચું ધ્યાન કરવા જાઓ અને ઊંચું સાધન કરવા જાઓ, એટલે એ બધું મરવાના લક્ષણ છે, એમાં કાંઈ નથી. તો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે યોજના બધ જ ચાલવું પડે, બીજો રસ્તો જ નથી. વિપશ્યના સંપ્રદાયિક દ્રષ્ટિએ એટલે દર્શન ને અનુલક્ષીને, શું દાર્શનિક વિચારથી વિચારીએ તો અથવા દાર્શનિક અભિપ્રાયથી જોઈએ તો બૌદ્ધ દર્શનનો એક ફાંટો છે. બૌદ્ધ દર્શનમાં ઘણા ફાંટા છે, એમાંનો એક ફાંટો છે. જૈન દર્શનમાં ધ્યાનના ગ્રંથો છે, એમાં એક બહુ સારો ગ્રંથ છે શુભચંદ્ર આચાર્યનો, જ્ઞાનારણવ કરીને, દિગંબર આચાર્ય થઈ ગયા એને જ્ઞાનારણવ કરીને ગ્રંથ લખ્યો છે. એ સિવાય પણ એવા એવા ઘણા ગ્રંથો છે. કૃપાલદેવે એના ઉપર તો 416 નંબરનો ગ્રંથ લખ્યો, પત્ર લખ્યો છે, અને 472માં પણ એનો સંકેત છે. કહેવાનો મતલબ એવું છે કે આપણા ઘરમાં આ બધો ભંડાર ભર્યો છે જ્ઞાનનો ને ધ્યાનનો, ક્યાંય જ બીજે ભટકવાની ભટકાવાની જરૂર જ નથી. પણ સમજ્યા વગર લોકો ચાલ્યા જાય છે, આ પરિસ્થિતિ થાય છે. જૈન ધર્મ છે એ પરફેક્ટ દર્શન છે દાર્શનિક દ્રષ્ટિએ, કેમ કે એમાં સર્વજ્ઞ કેવળી તીર્થંકરો થયા છે અને એની પરંપરાથી આ બધું ચાલે છે. જ્યારે અન્ય દર્શનમાં કેવળી થવાનો કોઈ સ્કોપ જ નથી, ચોથો ગુણસ્થાન નથી, ગ્રહિત મિથ્યા જ છે. કેવું? પહેલા ગુણસ્થાનનું નબળું વિપરીત, વધારે નબળું મિથ્યાત, એ અન્ય દર્શન છે, ગ્રહિત મિથ્યાત. હવે તમે એમાંથી લેવા જાવ, શું મળવાના? તમે ખોટી રીતે ભટકી જવાની વાત થાય.
ભેદ
જ્ઞાન ની વાત નથી, દ્રવ્ય
દ્રષ્ટિ નથી સમજાતી. હવે આજે સમયસર તો પરમ
કૃપાળુ, એનું હું તમને કારણ કહું. મારા ધંધાની અંદર અમુક જે ભાગીદારો હતા એ સતાંબર ભાઈઓ હતા, એટલે મારાથી બહુ મોટી ઉંમરના વડીલ માણસો હતા, મારાથી 25-30 વર્ષ ઉંમર મોટા એવા, અને ચુસ્ત સતાંબર, ચુસ્ત ક્રિયાકાંડી, મોઢું કોઈ દિવસ ખુલ્લું ન હોય, આયંબિલ ઉપવાસ તણા ને બધું ચાલતું જ હોય એમનો. હ, પણ મારા પ્રત્યે એમને ખૂબ અનુરાગ હતો. ભાગીદાર હોવા છતાં અનુરાગની દ્રષ્ટિએ પણ બહુ સારો, કેમ કે હું તો અજૈનમાંથી, વિષ્ણુમાંથી જૈનમાં આવ્યા પછી મારે તો સતાંબર દિગંબરનો કોઈ પક્ષપાત કરવાનું કારણ નથી. મને તો જે સારું આત્માને કલ્યાણ માટે ઠીક લાગે એ જ વાત કરું, એટલે એમનો વિશ્વાસ ખૂબ હતો. એટલે જ્યારે જ્યારે એમને કોઈ મોટા આચાર્યો આવે ત્યારે મને એમની પાસે લઈ જાય. એમાં લઈ જવામાં એક વિજય રામચંદ્ર સુરી, જે મોટા આચાર્ય અમદાવાદમાં ગુજરી ગયા એ હતા વ્રત, એમની સાથે પણ બે એક વખત મારે બેસવાનું થયું. પછી એક ઉદયસુરી છે મહારાજ છે, એ પણ કાળ કરી ગયા, મોટા આચાર્ય થયા, અને એમણે તો દિગંબર ગ્રંથો ખૂબ વાંચેલા, અને એમની સાથે તો બહુ સારો સત્સંગ અમારે ચાલેલો. અને એ સિવાય કૈલાસ સાગર સુરી કરીને થઈ ગયા, એ પણ કાળ કરી ગયા. એ કૈલાસાગર સુરીનું ચોમાસું જ્યારે ભાવનગરમાં હતું ત્યારે અમદાવાદથી પણ કેટલાક શેઠિયાઓ લોકો આવેલા ચોમાસું કરવા ત્યાં, એટલે એમને કે મારા સંબંધી વાત નીકળી, એટલે પછી અમારે પેઢી ઉપર આવ્યા, આવીને મને વાત કરી કે તમે ચાલો અમારા મહારાજ પાસે થોડી ચર્ચા કરવી છે. પહેલાં તો હું એ વાત પસંદ નથી કરતો, કેમ કે કોઈ વખત વાદવિવાદનું કારણ થાય, કોઈને મન દુઃખનું કારણ થાય, કોઈનું મન દુભવવાનું પણ કારણ થાય એવું, એટલે મેં ના પાડી કે મને સમય નથી, એટલો ટાઈમ નથી, ફરીને કોઈ વાર જોઈશું, એમ કરીને મેં વાત ટાળવાનો પ્રયત્ન કર્યો. પણ એ જે ભાઈ આવેલા એને પકડ કરી કે નહીં, કાલે હું જવાનો છું, અમારું ચોમાસું પૂરું થાય છે અને મારે આજે તમને લઈ જ જવા છે, તમારા વિશે મને એમ કે તમારા ભાગીદારે જે વાત કરી છે એટલે મારે તો તમને લઈ જ જવા છે, ને તમે આજે જ વાત કરો ને આજે જ ચર્ચા કરો. તો મેં કીધું ઠીક છે ચાલો જઈએ, પણ એક વાત રાખો કે આપણે એકાંતમાં બેસશું, 3-4 જણા, અમે એક બે ભાઈઓ આવશું, તમે એક બે ભાઈઓ છો અને મારા સાહેબ, આ સિવાય કોઈ નહીં બેસવાનું, કેમ કે કેટલીક વાતો ડાયરેક્ટ પૂછવાની થાય તો કોઈને માન અપમાનનું મન દુઃખનું કારણ થઈ જાય. રુદ્રેશ્વરી મહારાજ બહુ વૃદ્ધ માણસ અને સંપ્રદાયની અંદર એટલું બધું માન એમનું, ચારિત્ર ચક્રવર્તી તરીકે એમને ટાઇટલ આપતા હતા અને એમની માન્યતાઓ માને લોકો કે એમને વાસ્કેપ નાખે તો પૈસાવાળો થઈ જાય કે તંદુરસ્ત થઈ જાય, રોગ મટી જાય કે એને પુત્ર પુત્રાદીની જરૂર હોય તો જે કાંઈ પોતાની ઈચ્છાઓ હોય એ બધી પૂરી થાય એવું બધું એમના માટે મનાતું હતું. ને બહુ એ રીતે આમ બહુ જ નિખાલસ માણસ હતા. હું મળ્યો એટલે મને એમ લાગ્યું કે ખૂબ નિખાલસ માણસ હતા. એટલે અમે બેઠા. આ પ્રસંગ એટલા માટે કહું છું કે તમે કેમ તમારા સંપ્રદાયમાં એ નથી દેખાતું એનું કારણ મેં પૂછ્યું કે જૈન ધર્મનું સ્વરૂપ શું. તમે જે કાંઈ અત્યારે ટ્રેડિશનલી સંપ્રદાયમાં જે ક્રિયાઓ, જે પદ્ધતિ, જે બધું ચાલે છે એ જૈન ધર્મનું સ્વરૂપ છે? તો એમણે બહુ સરળતાથી નિકાલાસ્તા ના પાડી કે ના ના, જૈન ધર્મનું એ સ્વરૂપ નથી. એમ તો પછી આ બધું કેમ ચાલે છે? તો કે બાળ જીવો છે ને અમે ચલાવીએ છીએ. બહુ સારું. ભાવોની શુદ્ધતાનું સ્વરૂપ શું, વિતરાગતાનું સ્વરૂપ શું? ને જવાબ નહીં આપ્યો. અશુદ્ધ ભાવોનું સ્વરૂપ શું? જૈન ધર્મ છે એ શુદ્ધ ભાવ સ્વરૂપ છે, અશુદ્ધ ભાવ સ્વરૂપ છે કે શુદ્ધ અશુદ્ધનું મિશ્ર ભાવ સ્વરૂપ છે? આવો એક મેં પ્રશ્ન મળ્યો, જવાબ નહોતા આપતા. તો કહ્યું કે આપ કઈ કયો, તો બધા ભાઈઓ સાંભળવા આવ્યા છે, સમજવા આવ્યા છે આપણા પ્રશ્નોત્તરથી એમને કઈ સમજવાનું મળે એટલો હેતુ છે, આમાં બીજું કઈ નથી. એટલે એમણે બહુ નિખાલસ ભાવે કહી દીધું, અમારા સંપ્રદાયમાંથી અધ્યાત્મનો અભાવ થઈ ગયો છે, ખાલી ક્રિયાકાંડ ને આ બધું રહી ગયું છે, અધ્યાત્મનો લોપ થઈ ગયો છે. આ શબ્દ એમણે વાપર્યો, અમારા સંપ્રદાયમાં અધ્યાત્મનો લોપ થઈ ગયો છે. એટલે જે કાંઈ ટ્રેડિશનલી સંપ્રદાયિક રીતે ચાલે છે એ બધું ચલાવીએ છીએ. અધ્યાત્મ તમારા પ્રશ્નો બધા અધ્યાત્મના છે અને એનો કોઈ મારી પાસે જવાબ નથી. ઓલા જે ભાઈ મને આગ્રહ કરીને લઈ ગયા તો એ તો ડીલ થઈ ગયા કે અરે આપણે તો મહારાજને બહુ જ્ઞાન છે એમ માનતા હતા, એના બદલે મહારાજ તો એમ કહે છે કે મારી પાસે ઝીરો છે જ્ઞાનમાં. આવી પરિસ્થિતિ ઊભી થઈ. હવે કુદરતી આ ચર્ચા ચાલતી તો અમારી જ બજારના બે ચાર બધા વેપારીઓ તો એકબીજાને ઓળખતા હોય એટલે આવીને બેઠા કે ચાલો શશીભાઈ આવ્યા છે ને કંઈ વાતચીત જ્ઞાનની ચાલે છે તો આપણે લાભ લઈએ, તો આવીને બેસી ગયા. પરિસ્થિતિ આવી ખરાબ ઊભી થઈ હતી. મહારાષ્ટ્રનો તો માનનો અપમાનનો સવાલ ઊભો થઈ જાય. એમનું તો મોટું સ્થાન હતું સંપ્રદાયની અંદર. એટલે મેં જોયું કે આ તો લોકો આવવા મીંડ્યા, કાંઈ ટાઈમ થઈ ગયો લાગે છે. એટલે મેં અમારા ભાગીદારને કીધું કે ભાઈ મારા સાહેબને આરામ કરવા દો, ટાઈમ થઈ ગયો છે ને આપણે હવે જઈએ. એમ કરીને મેં વાત છોડીને ઊભા થઈ ગયા. એટલે આ પરિસ્થિતિ, આ સંપ્રદાયની પરિસ્થિતિ છે એમ સ્પષ્ટ વાત છે કે કાંઈ ખબર નથી. જયારે આચાર્યોને ખબર નથી તો આ બધા જે ધંધા વેપારમાં પીડ્યા છે એ બધા શેઠિયામને વાણિયામને શું ખબર હોય? કઈ ખબર ન હોય, કઈ ખબર જ નથી, અંધારું ચાલે છે.
અમને તમારું તમારા ગુરુ જે છે એમને મેળવવો, અમારે મળવું છે
સુપ્રીમ ક્વોલિટીની વસ્તુ વાતો છે. તો તરત એમને ઈચ્છા થાય કે એમને પણ મેળવો. અમારે કોઈક વાર સંપ્રદાય વાપસરામાં જવું પડે છે. હા, મા સતીજી ને એવા કોઈ જિજ્ઞાસુ હોય ને તો જઈએ, બે ચાર વાતો થાય. પણ એ બિચારા બંધનમાં આવી ગયા, આપણા સત્સંગમાં તો આવી શકે નહીં. એમને તો નવું બંધન સ્વીકારી લીધું, શું કરે? તમે લોકો તો ગ્રસ્તમાં છો તો આવી શકો છો રોકટોક વગર. એને તો તમે અહીં આવે તો એને તો રોકટોક શરૂ થઈ જાય કે તમે કેમ ત્યાં જાઓ છો, એ તમારી પાસે આવે કે તમે એની પાસે જાઓ. એમાં અહીંયા કૈલાસ સાગરજી તો બહુ જ બોલ્ડ હતા. અમારો સત્સંગ ચાલતો હતો અને બીજા આચાર્ય આવી ગયા તો પહેલાં તો એક શિષ્ય એમને કહેવાય, અમે તો એક બંધ બારણે ચાર જણા બેઠા હતા, તો કે ફલાણા ફલાણા આચાર્ય વિહાર કરતા આવી ગયા છે, તો કે ભલે બેઠા કે. પછી પછી આવીને કીધું કે એમને આવવાની ઈચ્છા છે, તો કે ભલે આવે, આવીને બેઠા. એમને તો જોયું કે ભાઈ મહારાજ પાસે કોઈ જ્ઞાન લેવા માટે આ લોકો આવ્યા હશે, વાતચીત ચાલતી હશે. પણ થોડી અડધી કલાક વાતચીત સાંભળી ત્યારે એમને ખબર પડી કે તો મારા જ્ઞાન લેવા બેઠા છે, દેવા નથી બેઠા પણ લેવા બેઠા છે, તો પૂછે છે ને આ સમજાવે છે શું. એ જયારે એમણે પરિસ્થિતિ જોઈ તો બહુ મોટા આચાર્ય કૈલાસ વગર, એટલે એમણે તો શ્વેતાંબર શાસ્ત્રો દિગંબર શાસ્ત્રો બધો અભ્યાસ કરેલો, પંડિતો રાખી રાખીને, હા મને ખબર બધી એમની તો, બહુ જિજ્ઞાસાથી સાંભળતા હતા. એટલે પછી એમણે જોયું કે આ લોકોને તો ખૂબ રસ છે આ વાતનો, એટલે એમણે હળવે કરીને બાજુમાં આચાર્યને એમ કીધું કે મહારાજ સાહેબ આપને રૂચે અનુકૂળ પડે ત્યાં સુધી બેસી શકો છો, જવું હોય ત્યારે જઈ શકો છો, અમારે તો સત્સંગ ચાલવાનો છે હમણાં લંબા છે, કે એમને બહુ રસ હતો, કલાક બે કલાક સિવાય ઊભા થવાનો દે. એટલે ઓલા આચાર્ય ઊભા થઈને ચાઈ લાગ્યા, ચાઈ લાગ્યા. એટલે મેં પૂછ્યું કે સાહેબ તમને તકલીફ ન પડે, આવી વાત એ જોવે કે તમે મારી પાસેથી સાંભળો છો જિજ્ઞાસુ થઈને અને તમે સમજવા માગો છો ને હું તમને સમજાવું છું, તો આમાં તકલીફ તમને ન પડે. તો કે અમારું અમારા સંપ્રદાયની દ્રષ્ટિએ બાહ્ય આચરણ એવું શુદ્ધ છે કે બધા કાચના ઘરમાં બેઠા છે, અમને કોઈ પથ્થરો મારે એમ નથી, કાચના ઘરમાં બેઠેલો કોઈને પથ્થરો ન મારે. એટલે એ બધા કેવી રીતે આચરણમાં છીએ અમને ખબર છે. અમારું આચરણ અમારા સંપ્રદાયની અંદર બહુ પૂજ્ય દ્રષ્ટિએ લોકો અમને પૂજે છે, અમારા ઉપર કોઈ ઘા કરે એમ નથી. હા, અને અમારે તો આત્મકલ્યાણ કરવું છે એટલે તમને સાંભળીએ છીએ. અપૂર્વ વાત છે તમારી પાસે, એટલું બોલ્યા એટલું બોલ્યા કે આ જિંદગીમાં હું તમારો ઉપકાર કોઈ દિવસ નહીં ભૂલું, એવું બોલ્યા હાથ જોડીને. એટલા બધા એ સરળ અને નિર્દોષ હતા અને એટલા જ બોલ્ડ હતા કે બીજા આચાર્ય આવ્યા, એમના શિષ્યો બે ચાર સાંભળતા હતા, તો બધા નોટિંગ કરતા હતા, બોલપેન નોટબુક લઈને બેસી બેસી ગયા હતા, લખતા જ જતા હતા. પણ એને એટલે હદ સુધી વાત કરી. એટલે આવી પરિસ્થિતિ સંપ્રદાયની છે. પછી તો કે મારે સત્સંગ કરવા ભાવનગર મહિનો દોઢ મહિનો વિહાર કરીને આવવું છે કે શું, નિરાંતે આવી રીતે બે ચાર બેઠક નથી કરવી. હવે એક વખત કે રાજસ્થાનમાં મારો વિહાર છે, પછી આવું કે રાજસ્થાનથી વળતા અમદાવાદ આવ્યા, અમદાવાદમાં આયુષ પૂરું થઈ ગયું, એક તો વૃદ્ધ અવસ્થા હતી, બિચારા સત્સંગથી વંચિત રહી ગયા, એવી પરિસ્થિતિ થઈ ગઈ. કૃપાળુ દેવે સત્શાસ્ત્ર નું લિસ્ટ બનાવ્યું, એમાં બધા દિગંબર શાસ્ત્રો છે. જોયું ને તમે, બધા દિગંબર શાસ્ત્રો છે કે બસ. તો એમની માન્યતા તો સ્પષ્ટ હતી, પોતે પણ પાયધુનીથી દર્શન કરવા જતા બીજા પાંજરાપોળમાં જે નેમિનાથ ભગવાનનું દિગંબર દેરાસર છે ત્યાં જતા હતા, વચ્ચે ગોડીસિંહ ગોડીજીના દેરાસરમાં નહોતા જતા, એ તો વચ્ચે આવે, ગુલાલવાડીમાં થઈને જવું પડે બીજા પાંજરાપોળમાં, ને બહાર ગુલાલવાડીની બહાર પાયધુની ઉપર જ તે સામે જ તે પેઢીમાંથી નીકળી ભેગા સામે જ પેલું ગોડીજીનું આપણું દેરાસર આવે શ્વેતાંબરનું, ત્યાં નહોતા જતા દર્શન કરવા, જતા હતા દિગંબર દેરાસરમાં. તો એમના વિચારો એમનું આચરણ એ બધું સ્પષ્ટ હતું. 264 પત્ર છે. હું તો બહુ ઊંડું સંશોધન કર્યું છે કૃપાળુદેવની માન્યતા ઉપર, રિસર્ચ કરેલું છે. હા, એ શું માનતા હતા શું વિચારતા હતા, કેમ કે હું તો બહારથી આવું છું, સાચું શું જ્ઞાનીઓ શું માને છે. જો 764 પત્ર છે. શુદ્ધ આત્મપદની પ્રાપ્તિને અર્થે વિતરાગ સન્માર્ગની ઉપાસના કર્તવ્ય છે. શુદ્ધ આત્મદ્રષ્ટિ થવાના અવલંબન સર્વજ્ઞ દેવ છે, નિર્ગ્રંથ ગુરુ છે અને દયા મુખ્ય ધર્મ છે. સર્વજ્ઞે અનુભવેલો એવો શુદ્ધ આત્મ પ્રાપ્તિનો ઉપાય શ્રી ગુરુ વડે જાણીને તેનું રહસ્ય ધ્યાનમાં લઈને આત્મ પ્રાપ્તિ કરો. હવે લખે છે, યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ. સર્વવિરતિ એટલે બધો ત્યાગ. સાધુ દશામાં જે માણસ દીક્ષા લે એ બધો ત્યાગ કરે. એનું ચિહ્ન શું? લિંગ એટલે ચિહ્ન. યથા જાત, જેવો જન્મો તેવો, એટલે નગ્ન દિગંબર. સર્વવિરતિ ધર્મમાં એમણે કપડા વાળા સાધુ લીધા નથી, એમને પરિક્રમા નાખ્યા છે. કુંદકુંદાચાર્ય જેને સમય સાર લખ્યું, પ્રવચન સાર લખ્યું, જેને સત્શાસ્ત્ર કૃપાળુ દેવ કહ્યા, એમણે અષ્ટપાવડ લખ્યું છે. અને અષ્ટપાવડની અંદર એ વાતનો નિષેધ કર્યો છે કે એ તો પરિક્રમા જાય છે. કેમ કે તમે શિયાળામાં પાતળા વસ્ત્ર પહેરવાના, ઉનાળામાં ગરમ વસ્ત્ર રાખવાના, કામળી રાખવાના, તો ગ્રસ્તો એમ જ કરે છે. કૃપાળુ દેવે 751 માં એ પંચાસ્તિકા કુંદકુંદાચાર્ય નું છે. હા, કુંદકુંદાચાર્ય નું છે પંચાસ્તિકા. પંચાસ્તિકા અને નિયમસાર. નિયમસાર તો કૃપાળુદેવ ના હાથમાં નહોતું આવ્યું. નિયમસાર જો હાથમાં આવ્યું હોય તો કૃપાળુદેવે તો ગજબની વાતો કરી હોત. એટલો અધ્યાત્મનો પાવરફુલ ગ્રંથ છે નિયમસાર. હા, અને અષ્ટપાહુડ એ દાર્શનિક ગ્રંથ છે. એમાં સ્વતંત્ર દિગંબર વિશે એમને ઘણો ફોડ પાડ્યો છે. કુંકુંદાચાર્યના 5 ગ્રંથો છે. અને બીજા ગ્રંથો હવે અમને અહીંયા જર્મન લાઇબ્રેરીમાંથી અને ઇંગ્લેન્ડમાંથી મળવાના છે. ઇંગ્લેન્ડમાં એક મળ્યો છે કુંકુંદાચાર્યનો ગ્રંથ. હા, અને બીજા પણ અમને ફ્રાન્સમાં સ્ટ્રેસબર્ગ છે, અહીંયાથી મળવાનો છે. સ્ટ્રેસબર્ગનું કેટલોગ મારી પાસે છે. ના, અહીંયા અમારે ઓચિંતું રોકાવાનું થઈ ગયું એટલે અમને 2 દિવસ અમે રિસર્ચ કામ હાથમાં લીધું હતું. 2-4 કલાક બેસી જતા હતા અહીં કેટલોગ લઈને, કેમકે મારે ઓલી બ્રીફ ગુમ થઈ ને એમાં બધું રિસર્ચ કરેલું તૈયાર રાખ્યું હતું. કેટલું એ કામ બધું મહેનતના કામ એ ગઈ એટલે ફરીને કામ ચાલુ
કર્યું.
હા, સંસ્કૃત અને માગધી. માગધીમાં છે કુંદકુંદાચાર્ય, માગધીમાં લખે છે. હા, ઓરિજિનલ શાસ્ત્રો છે. કુંદકુંદાચાર્ય માગધીમાં લખે છે. ટીકાઓ બધી સંસ્કૃતમાં થઈ છે. 2000 વર્ષ પહેલા. ના, એટલે એ તાડપત્ર ઉપર લખાયેલા, એ મૂળ બિદરીમાં સાચવી રાખેલા. મૂળ બિદરી અને શ્રવણ બેલગોલા કર્ણાટકની અંદર જે છે ત્યાં એ બધા શાસ્ત્રો સાચવેલા છે દિગંબર આચાર્યના તાડપત્રો ઉપરના. અમે હમણાં જોઈએ આવ્યા, ડિસેમ્બરમાં ત્યાં હતા અમે દક્ષિણમાં, તો એ બધા જોયા અમે. પછી તો એ લોકો શું કરે છે કે તાડપત્રો ઉપર ને તાડપત્રો ઉપર કોપી કરાવે છે, લખાવે છે કન્નડ ભાષામાં, કન્નડ લિપિમાં. જર્મન વૈજ્ઞાનિકો બધા માગધીને સંસ્કૃત જાણે છે. લઈ શકે એ તો બરાબર. એટલે શું છે કે જે આત્મજ્ઞાની પુરુષો છે એ આચાર્યોના શાસ્ત્રોનો ડીપ મિનિંગ લઈ શકે છે. આચાર્યોના શાસ્ત્રો આ બધા સમયસર બધા ઊંચા ગ્રંથો છે અને જ્ઞાની પુરુષ હોય એના ચરણમાં બેસીને શ્રવણ કરવા યોગ્ય છે. પોતાની મેળે વાંચવાથી સમજાય પણ નહીં. અને યથા જાતલિંગ સર્વવિરતિ ધર્મ ચોખ્ખું લખ્યું છે, પછી પણ આપણે ન સમજીએ તો સંપ્રદાયનો આગ્રહ છે એવું થઈ જાય. સંપ્રદાયની ચર્ચા, મત મતાંતરની ચર્ચા અમે બહુ કરતા નથી, પણ વાત નીકળે તો કૃપાળુદેવ શું કહે છે એ આપણે પહેલા જોઈ લઈએ. એટલે સ્વચ્છંદ નું કારણ ન બને. ત્યારે મોક્ષમાળાની અંદર એમને એક જગ્યાએ એમ લખ્યું છે કે વેદાંત કરતા અનંત ગુણ વસ્તુનું સ્વરૂપ જૈન દર્શનની અંદર નિરૂપણ કરેલું છે. તો મને સંપ્રદાયનો આગ્રહ ઉભો થયો, સીધો જ બહાર આવ્યો, જે અંદર પડ્યો હતો. એ લખનારે વેદાંત નહીં વાંચ્યું હોય, નહીં તર વેદાંતમાં તો અગાધ જ્ઞાન ભર્યું છે. ઠીક છે, આ પણ તો આગળ વાંચો ને. પછી જેમ જેમ હું વાંચતો ગયો ત્યારે મને એમ થયું કે આ લખનાર છે પુરુષ, એ બહુ જ નિષ્પક્ષ અને સરળ અને નિરાગ્રહી પુરુષ છે, બહુ સરળ છે. એમની સરળતા અને મધ્યસ્થતા જેને કહીએ, એ મધ્યસ્થતા ઉપર મને એટલું બધું માન થયું કે મને જે ઓલો વેદાંતનો જે પર્યાય ઊભો થયો હતો કે એમને નહીં વેદાંત વાંચ્યા હોય, એ મારે છોડી દેવાનો મારો આવ્યો. મૂકી દીધી એ વાત કે નહીં, બહુ મધ્યસ્થ થઈને આ પુરુષ વાત કરે છે, કોઈ પણ જાતના પક્ષપાત વગર, રાગદ્વેષ વગર વાત કરે છે. એ જ્યારે સમજાણો ત્યારે મને પછી એની ખરી રસ લેવાની મજા આવી. નહીતર એ કીડો તો બેઠો જ હોય છે બધાને પોતાના સંપ્રદાયનો, એમાંથી છૂટવું સહેલું નથી. પણ આત્મકલ્યાણ કરવું હોય તો માણસ છૂટી શકે છે, એમાં કઈ મોટી વાત.
એમાં પણ અમુક એટલે એમ કે જે અમે જેમાં છીએ એ પ્રમાણે કરીએ, એ બી એક આગ્રહ
થઈ જાય છે, થઈ જાય છે. ક્રમ પ્રવેશ હોય નહીં, ટ્રેડિશનલ રૂઢિગત રીતે સંપ્રદાયમાં જે ચાલતું હોય એ પ્રમાણે માણસ અનુસરે છે. દરેક સંપ્રદાયમાં આ પરિસ્થિતિ છે. તો આત્મકલ્યાણ કરવું હોય જ્ઞાનીના માર્ગમાં, ચીલો ચાલો 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 ચીલો મૂકી અને બીજી રીતે પછી જાય છે, એ જુદી વાત છે. આખે બાકી તો બધા ચીલા ચાલુમાં જ હોય છે. અંધો અંધ પડાય, આનંદ ગંજીએ ગાયું ને, અંધો અંધ પડાય. ધર્મના પ્રરૂપકો એને ધર્મની ખબર ન હોય તો એને અનુસરનારાને ક્યાંથી ખબર પડે. હા ના, કાલે સવારે અમે જર્મની જઈએ છીએ સીધા. હવે બીજા અમે પ્રોગ્રામ જવાના હતા ઇટાલીના ને એને બંધ રાખ્યા છે. ફ્રાન્સમાં સ્ટ્રેસબર્ગ જવું છે, પણ એ લગભગ એક યુનિવર્સિટી છે એની નજીકમાં છે, એટલે ત્યાંથી જઈ આવશું. બે દિવસ સ્ટ્રેસબર્ગ જવું પડશે, ત્યાં મોટો કલેક્શન છે. કેટલોક એમ બોલે છે કે જૈન શાસ્ત્રોનું એટલે મેનસ્ક્રિપ્ટ જેને કહેવાય એનું વર્લ્ડની અંદર કોઈ વધુમાં વધુ કલેક્શન હોય તો સ્ટ્રેસબર્ગની લાઇબ્રેરીમાં છે, એટલે ત્યાં જવાના છે. પણ એ જર્મનીમાંથી જઈ આવશું. અમારે પાસે ના પછી એન્ટવર્પ આવવાનું તો નહીં થાય. દીપકભાઈ આગ્રહ તો બહુ કરે છે કે 8-10 દિવસ રોકાઈ જા, પણ અમને ધાર્યા કરતાં વધારે સમય લાગ્યો છે. અમારો ટોટલ પ્રોગ્રામ હતો 1.25 મહિના આસપાસનો, પણ છતાં 1.5 મહિને અમે લગભગ પહોંચશું ઘરે. હા, સત્સંગ છેલ્લો છે આપણો. હવે મુંબઈમાં અવારનવાર મારો આવવું થાય છે ભાવનગરથી, એટલે મુંબઈ અવારનવાર સત્સંગનું કારણ બને છે. અને એમ પર તો પછી હવે દીપકભાઈ કહેતા હતા પર્યુષણમાં આવો તો વિચાર કરશું.